દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 11/11/87 નિયમસાર ગાથા 44 ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 222
સમ્યક દર્શન પ્રગટ થાય શુદ્ધ આત્માને આશરે. સમ્યક દર્શન એટલે શુદ્ધ આત્મા જેવો છે એવો નિર્વિકલ્પ પ્રતિમાં શ્રદ્ધામાં રૂચિમાં આવે તેને સમ્યક દર્શન કહેવાય. જેવું આત્માનું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં નહીં થાય ત્યારે તેને સમ્યક જ્ઞાન મોક્ષ માર્ગ કહેવાય. અને ચારિત્રની પર્યાયમાં જેવો શુદ્ધાત્મા છે એ જ શુદ્ધાત્મામાં પરિણતિલીન થાય તેને પરમાત્મા સમ્યક ચરિત્ર થાય. એમ ત્રણ પ્રકારના પરિણામ મોક્ષ માર્ગના પ્રગટ થાય. એ ત્રણ પ્રકારના પરિણામ કોના આશરે પ્રગટ થાય તો કે નિજ શુદ્ધાત્માને આશરે પ્રગટ થાય. એવો નિજ શુદ્ધાત્મા કેવો છે કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. કેમ કે શુદ્ધાત્માના સ્વરૂપને જાણ્યા વિના શ્રદ્ધા જ્ઞાન ને આચરણ બધું ખોટું છે. તો પ્રથમમાં પ્રથમ જેને ધર્મ કરવો હોય એટલે કે આત્માનો અનુભવ કરવો હોય અને દશામાંથી દુઃખદાયક બહુ એનો ક્ષય કરવો હોય જેને એવા આત્માથી જીવે પ્રથમમાં પ્રથમ શું કરવું કે પ્રથમ શુદ્ધાત્માનો સ્વભાવ જેવો છે એ જાણવો. તો એ શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવનારો અધિકાર છે. એને કંઈક કરવું છે ત્યારે કંઈક કરવું છે તો આ કરને જેવું આત્માનું સ્વરૂપ છે એવું લક્ષમાં લે ખ્યાલમાં લે આગમથી યુક્તિથી અનુમાનથી છેવટ અનુભવથી જેવું શુદ્ધ આત્મા છે એવા શુદ્ધ આત્માને પ્રથમ માનસિક જ્ઞાન દ્વારા તો લે કે આ જાણનારો આત્મા છે દેખનારો છે એ આત્માનું સ્વરૂપ શું છે એ તો ખ્યાલમાં લે અનુમાનથી માનસિક જ્ઞાનમાં મન વડે તો વિચાર કરીને નિર્ણય કર કે મારું આવું સ્વરૂપ છે. માનસિક વિચારમાં પણ જ્યાં વિપરીતતા પડી છે આત્માનું સ્વરૂપ છે કાંઈ અને કલ્પના કરે છે કાંઈ એ જીવને તો સમ્યક સન્મુખ પણ ભગવાન કહેતા નથી. એ તો સમ્યક દર્શન થવાનો અત્યારે અધિકારી નથી. કાલે ભલે થઈ જાય આજે અધિકારી નથી. કેમ કે જીવનું સ્વરૂપ જ એને જેવું છે એવું ભાસતું નથી. પ્રથમમાં પ્રથમ જીવનું સ્વરૂપ જાણવું જોઈએ. જીવનું યથાર્થ સ્વરૂપ જાણ્યા સિવાય એ જ્ઞાનમાં નહીં થઈ શકે નહીં. ધ્યાનનું ધ્યેય થાય અને આચરણનો એ વિષય પણ ન બને માટે આ અધિકાર ઊંચામાં ઊંચો છે કે આત્માનું સ્વરૂપ શું છે. હાલે ચાલે તે આત્મા બોલે તે આત્મા કંઈ ક્રિયા કરે તો આત્મા રાત્રે જેનામાં થાય તે આત્મા એક ઇન્દ્રિય જીવ બે ઇન્દ્રિય જીવ કર્મ બંધાય અને કર્મને છોડે ને બાંધે તે જીવ રાગને ગ્રહણ કરે ને પછી રાગને છોડે તે જીવ એ બધું જીવનું સ્વરૂપ નથી. આ જીવ એનાથી તદ્દન પરિણામથી તદ્દન ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. એ પેલા એના ખ્યાલમાં લેવું જોઈએ. એના ખ્યાલમાં જીવનું સ્વરૂપ ના આવે તો ઉપયોગ એમાં લાગે ક્યાંથી? જાણનારો જણાય છે, પણ જાણનારો એનું સ્વરૂપ શું? એ જાણવાના સ્વભાવથી ભરેલો છે, એમાં શું છે ને એમાં શું નથી, શું છે એનું ઠેકાણું નહીં અને શું નથી એનું ઠેકાણું નથી. બસ આત્મા છે, જાણનાર જાણનાર છે. એમ જાણનાર આત્મા એ જ્ઞાનમાં જણાય નહીં. પહેલા તો એને સર્વજ્ઞ ભગવાને કહેલો જે જીવ શુદ્ધ આત્મા, એ જીવો એના કેવળ જ્ઞાનમાં જણાયો. ગણધર ભગવંતે એ વાણીના વાચ્યને વાણી સાંભળી અને એના વાચ્યને પોતાના જ્ઞાનમાં ગ્રહણ કર્યું અને પ્રત્યક્ષ અનુભવ કર્યો. ગણધર ભગવાન તીર્થંકર તો તદભવે મોક્ષ જાણનારા હોય, પણ જેટલા એના ગણધર થાય ને એ બધા ગણધરો તે જ ભવે મોક્ષ જાય, તે જ ભવે એને અરિહંત પદની પ્રાપ્તિ થાય અને તે જ ભવે અશરીરી તેને મોક્ષ થાય. એવા ગણધર ભગવાનનું નામ છદ્મસ્થ સાધક, છદ્મસ્થ અને સાધક એવા જીવોમાં એનું જ્ઞાન ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. ગણધર ભગવાન એના જેવો ઉગા જ્ઞાનનું કોઈનો નથી. એવા ધર્માત્મા ગણધર પરમાત્મા થવા વાળા એને દિવધ્વનિમાં સાંભળ્યું કે ભગવાન આત્મા શુદ્ધ આત્મા પરિણામ માટેથી ભિન્ન છે. કયા પરિણામથી ભિન્ન છે એ બધું એને ગ્રહણ કર્યું અને એની પરંપરામાંથી શિષ્યો હતા એની પાસે વાત આવતા 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 ગૌતમ ગંધર્વ પછી 500 વર્ષે અદ્ભુતાચાર્ય ભગવાન થયા. એમની પરંપરામાં અશુદ્ધાત્માનું સ્વરૂપ આવ્યું છે. તો ધ્યાન લઈને સાંભળો, જાણનારો જણાય છે પણ જાણનારોનું સ્વરૂપ શું? જાણનારો જણાય છે એવો ભાવ આવવા છતાં કેમ જણાતો નથી? ઓર જણાતો નથી કાઢી નહીં, પણ જાણનાર જણાય છે તો હજી કેમ જણાતો નથી? એ જીવ તત્વ સંબંધની ભૂલ છે. જીવનું જેવું સ્વરૂપ છે મને લક્ષ્મણ એ બતાવવાનો અધિકાર છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એ બતાવનારો અધિકાર છે. એમાં આપણે 44 કથા ચાલીશું. ઘણી વાતો સ્થુ આવી, હવે એક સૂક્ષ્મ વાત કહેવા માંગે છે કે શુદ્ધ નિશ્ચય નથી એટલે જે જ્ઞાન જ્ઞાયકને જાણે, જે જ્ઞાન જાણનારાને જાણે, એવા જ્ઞાનથી જોવામાં આવે તો પરને જાણે એવા જ્ઞાનથી આત્મા જણાતો નથી. પરિણામને જાણે એવા જ્ઞાન દ્વારા આત્મા જણાતો નથી. રાગને હું કરું છું એવા અજ્ઞાન દ્વારા તો આત્મા જણાતો નથી, પણ રાગને હું જાણું છું એવા અજ્ઞાન દ્વારા પણ આત્મા જણાતો નથી. આ મને દેહ જણાય છે એવા અજ્ઞાન દ્વારા પણ આત્મા જણાતો નથી, અને આ ભગવાનની પ્રતિમા જણાય છે એવા અજ્ઞાન દ્વારા પણ આત્મા જાણતો નથી. સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજમાન હોય એને જાણનારું જે જ્ઞાન, એટલે કે અજ્ઞાન, એના દ્વારા પણ આત્મા જાણતો નથી. સર્વજ્ઞ ભગવાને કહેલા છ દ્રવ્યો, એના સંબંધી થયું જ્ઞાન, એ જ્ઞાન દ્વારા પણ આત્મા જાણતો નથી. ભગવાને નવ તત્વ કયા છે? એ નવ તત્વને જાણનારું જે જ્ઞાન, એટલે કે અજ્ઞાન, એ અજ્ઞાન અંશ દ્વારા આત્મા જાણતો નથી. ત્યારે આત્મા કઈ નહીંથી જણાય કે શુદ્ધ નિશ્ચય નહીંથી. જે જ્ઞાન આત્માને સન્મુખ થાય અને કેવળ ચિદાનંદ આત્મા એ જ્ઞાનમાં જ્ઞેય થાય, નહીં થાય એટલે જણાય, એટલે કે જણાઈ રહ્યો છે અને જણાઈ રહ્યો છે એ જ જણાઈ જાય, એવા જ્ઞાનના વ્યાપારને પરમાત્મા શુદ્ધ નિશ્ચયની કહે છે. એ જ્ઞાન દ્વારા આત્મા જણાયો છે. હવે એ જ્ઞાન દ્વારા જે સાધકે આત્માને જાણ્યો, એ સાધક મુનિરાજ અતિ આસન ભવ્ય જીવો અહીંથી સ્વર્ગમાં પધાર્યા છે, ત્યાંથી એક ભવે મોક્ષ જવાનો છે, એવા કુંભલાચાર્ય ભગવાન કે પદ્મલધારી દેવ, યોગેન્દ્ર દેવ, અખિલેશ દેવ, સુધીપાદ સ્વામી, ઘણા ઘણા એવા સંતો થઈ ગયા છે. એને પોતાના અંતરમાં જઈને આત્માનો અનુભવ કર્યો, શુદ્ધાત્મા, તો એમાં શું નથી એને જાણી લીધું. જેને શુદ્ધાત્મા જાણ્યો એને અસ્થિથી મારામાં શું છે એ તો એને અનુભવપૂર્વક જાણ્યું, પણ એ ધર્માત્મા મારામાં શું નથી એ પણ એને જાણ્યું. તો અસ્થિથી વાત ન સમજાવતા જીવોને નાસ્તિથી સમજાવે છે કે તારામાં આ નથી, તું ઈ નથી, તારામાં ક્રોધ થતો નથી, તારામાં માન થતો નથી, માન તારામાં નથી, માયા તારામાં નહીં, લોભ તારામાં નહીં, દેહ ગુણવાણી તો તારામાં નથી, એ તો દૂર રહો, હોટલ બંગલા તો તારામાં નથી, તારી સત્તામાં નથી. જો આત્માની સત્તામાં હોય તો અહીંયા આવે ત્યારે દુકાન ને મોટર પણ અહીંયા સાત્યાય બધી માપી જોઈએ, એ તો અહીંયા આવતી નથી. તો કહે છે કે તારામાં જે મમતા થાય છે ને એ મમતામાં મમતા તારામાં થતી નથી. તને એવું એક શલ્ય થઈ ગયું છે કે આત્મા માં મમતા થાય છે માટે આત્મા દુઃખી થાય છે. જેવી વાત છે અગમ નિગમની વાત છે. મોહનો અભાવ કરવો છે બધાને, મોહનો નાશ કરવો છે, સંસારનો નાશ આત્માને કરવો છે. ભાઈ સંસાર ન જોઈએ, સંસાર દુઃખરૂપ છે અને મોક્ષ દશા સુખરૂપ છે. જેને આત્મામાં સંસાર થતો છે, સંસાર આત્મામાં છે એમ જોયો છે, જોયા કરે છે, એનો સંસાર કાયમ રહેવાનો છે, એના સંસારનો કોઈ કાળે અભાવ થઈને મોક્ષ થવાનો નથી. મમતા મારામાં થાય છે, મમતા જો ધીરમાં થાય ને, કઈ મમતા ભીતમાં દિવાલમાં થોડીક થાય, મમતા ભીતમાં દિવાલમાં થતી નથી અને આત્મામાં મમતા થતી નથી. તે આત્મા જોયો નથી. જેને આત્મા જોયો છે અને જોયો છે અને જોયા કરે છે એ આત્મા ઉપર નજર રાખતા રાખતા કહે છે કે આત્મામાં ક્રોધમાન માયેલો છે. ત્યારે આ ક્રોધમાન માયા લોક દેખાય છે ને, એ જો આત્મામાં નથી એમ કહો છો તો અમને મંજૂર, અને ભીતમાં ક્રોધ થતો નથી એ પણ અમને મંજૂર. તો ક્રોધ ક્યાં થાય છે? ક્રોધનું અસ્તિત્વ તો છે, દુઃખ તો છે, આકુળતા તો થાય છે, શરીર સંબંધી, સંયોગ સંબંધી, માનસિક આકુળતા, એવું દુઃખ તો થાય છે. તમે કહો છો દુઃખ આત્મામાં નથી અને દુઃખ કર્મ નો કર્મમાં નથી. દ્રવ્ય કર્મ ભીત છે, જળ છે, એમાં દુઃખ ન થાય. કેમ કે ચેતન નથી, અચેતન છે. અચેતન પદાર્થમાં દુઃખ ન હોય અને ચેતન પદાર્થમાં દુઃખ ન હોય. આ તમે કોની પાસે વાત કરો છો કે અમે ભગવાન આત્મા છે એને એની વાત સમજાવી છે? સંસારીને સમજાવતા નથી, કેમ કે સંસારી જીવ અમારી વાત સાંભળશે નહીં. સંસારી જીવ હોવા છતાં એની પાસે એક ઉપયોગ લક્ષણ જ્ઞાન પ્રગટ છે, એ જ્ઞાનને અમે કહીએ છીએ, એ જ્ઞાન સમજે છે. ક્રોધમાન માયાને લોભ તો જડ છે, રાગદ્વેષને અમે સમજાવતા નથી, કેમ કે રાગદ્વેષમાં સમજવાની શક્તિ નથી. અમે આ દેહને કહેતા નથી, કેમ કે દેહ તો જડ છે, દેહમાં જ્ઞાન નથી કે અમારી વાત સાંભળે. અમે આને માથાને કહેતા નથી કે તું અમારી વાત સાંભળ, કે માથું જડ છે. અને જે સાંભળવાની ઈચ્છા થાય છે ને, સાંભળવાની ઈચ્છા, એ ઈચ્છાને એમાં કહેતા નથી. એ ઈચ્છા અમારી વાત સાંભળી શકે નહીં. કે સાંભળવાની ઈચ્છા થાય ત્યારે સમજાય છે કે ના, એ ઈચ્છામાં નથી સમજાતું, પણ સાથે ઈચ્છાની સાથે એ જ્ઞાન પ્રગટ થાય છે. ઉપયોગ લક્ષણ જાણવું 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 પ્રગટ થાય છે. એ જ્ઞાન અંશમાં આ વાતનો ખ્યાલ એને આવે છે કે તારામાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી, જેથી તું ઈચ્છાનો કરનાર નહીં. અને તારામાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી માટે ઈચ્છાનું તું જાણનાર નહીં. એ વાત સૂક્ષ્મ હવે બોલાવે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી નિષ્કામ છે. મારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે એવી જે ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ ઈચ્છાથી આત્મા ભિન્ન છે. ખાવા પીવાની ઈચ્છાથી તો ભિન્ન છે, પહેરવા ઓઢવાની ઈચ્છાથી તો ભિન્ન છે આત્મા. સાચા દેવગુરુ શાસ્ત્રની ભક્તિની ઈચ્છાથી ઈચ્છા, એનાથી આત્મા રહિત છે. યાત્રા કરવાની ઈચ્છા થઈ દક્ષિણમાં જવાની, એ ઈચ્છાથી આત્મા ભીત છે. જ્યાં સુધી ઈચ્છા આત્મામાં દેખાય છે ત્યાં સુધી આત્મા જ્ઞાનમાં જ્ઞેય નહીં થાય, જનાશે જ નહીં. આ બહુ પાયાની વાત, પાયાની વાત છે. એને આત્મા તો બધાને જાણવો છે, આત્માનો અનુભવ તો બધાને કરવો છે. સુખી તો બધાને થવું છે, ધર્મ તો બધાને કરવો છે, પણ ધર્મી કોણ એની ખબર નથી. આ અધિકાર ભારતનો ભગવાન છે. હજારો શાસ્ત્રો છે, દિગંબર શાસ્ત્રો અનુભવીને લખેલા, પણ આ શુદ્ધભાવ અધિકાર નિયમસારનો અને સમયસારનો અજીવ અધિકાર જીવમાં આ નથી, જીવમાં નથી, જીવમાં નથી, જીવમાં નથી, જીવમાં જીવ જ્ઞાનમય છે ને રાગમય નથી. કેવું તો એટલું જ છે, કેવું તો બે ખીચડીના સર બે છે. જીવ જ્ઞાનમય છે ને ઈચ્છામય નથી. જીવ રાગ જ્ઞાનમય છે ને રાગમય નથી. જીવ સુખમય છે ને દુઃખમય નથી. આ જીવ અતિન્દ્રિય જ્ઞાનમય છે ને ઇન્દ્રિય જ્ઞાનમય નથી. આ શુદ્ધ આત્માનો વિકાસ સમયસારમાં બીજા બીજા થાય. આજથી 200 વર્ષ પહેલા એક પંડિત થયા જયચંદ પંડિત જયપુરમાં, તેમણે સમયસારનો અનુવાદ કર્યો. અનુવાદ એટલે સંસ્કૃતમાં તો હતો સાથે તાલપત્ર ઉપર, અને જે સંસ્કૃતના જાણકાર હતા કોક કોક હજારો લાખોમાં કોક એ વાંચતા હતા સંસ્કૃત, પણ સંસ્કૃતનું હિન્દી અનુવાદ નહોતું છે. એમને ટોલોમલજી સાહેબના વખતમાં જયચંદ પંડિત અને બીજા 5-7 વિદ્વાનો જ્ઞાન ગોષ્ઠી કરતા હતા અને સમય સારાથી વાંચતા હતા. એની સભામાં એમાં જયચંદ પંડિતજીને એક વિકલ્પ ઉઠો, બનવા કાળ છે આપણું એક થવાનું હશે. એને વિકલ્પ ઉઠો કે આવું અદભુત શાસ્ત્ર ભેદ જ્ઞાનથી ભરેલું છે અને આત્માને પ્રત્યક્ષ દેખાડનારું શાસ્ત્ર છે, એનો અનુવાદ થવો જોઈએ. અને જો અનુવાદ નહીં થાય તો આપના સંસ્કૃતમાં રહેશે તો સામાન્ય જન તો કઈ સંસ્કૃત જાણતા નથી. અરે હિન્દી કંકબાર કરે નહોતા જાણતા 200 વર્ષ પહેલા, તો પછી આ કોણ વાંચી શકશે. ચર્ચા થઈ ત્યારે એક પંડિતે કહ્યું કે આનો અનુવાદ કરાય નહીં કેમ ન કરાય, શા માટે કે આ છે નિશ્ચય પ્રધાન કથન. અને નિશ્ચય પ્રધાન કથન એવું છે કે જો એ સમજે નહીં તો સ્વછંદી થઈ જશે, સમજે નહીં તો સ્વછંદી થઈ જશે. હમણાં એ વાત આવી ને કે આત્મામાં ક્રોધ થતો નથી, માન થતો નથી, હિંસાના પરિણામ થતા નથી, અહિંસાના પરિણામ નથી. કોઈને મારવાનો ભાવ આવ્યો, મારવાનો ભાવ આવ્યો, મેં ક્યાં હિંસા કરી છે, મરી જાય વેલો. જૂઠું બોલવાનો ભાવ આવ્યો, જૂઠું કોણ બોલે છે? જીવમાં જૂઠું બોલવાનો ભાવ નથી અને ભીતમાં જૂઠું બોલવાનો ભાવ નથી, મરી ગયો વેલો. આવી એક નિશ્ચયની ઊંચા પ્રકારની વાત શાસ્ત્રમાં છે, એનો અનુવાદ કરતા આવું થઈ જશે એમ ચર્ચા થઈ. ત્યારે જયચંદ પંડિત કહે છે કે ભાઈ સાકર ખાવાથી ગધેડો મરી જાય એમ કહેવત છે. સાકર ખાવાથી સાકરને જો સાકર ખવડાવે તો ગધેડો મરી જાય. એથી કરીને સાકર મનુષ્ય ન ખાવી એમ ન હો, એ અન્યાયની વાત છે એમ દલીલ કરી. વિદ્વાનોની સભામાં દલીલ ચાલી. ત્યારે બીજાઓએ કહ્યું વાત સાચી છે, જે લાયકાત નહીં હોત એ તો સમયસર વાંચે તો ઊંધો પડશે, અને સમયસર નહીં વાંચે તો ઊંધો તો પડેલો, અને મિથ્યા તો ગુણસ્થાનથી કોઈ જીવને શૂન્ય નહીં થાય, પેલું ગુણસ્થાન તો રહેશે. ગુણસ્થાન 1-14 છે, એમાં મિથ્યાત્વનું ગુણસ્થાન તો અત્યારે છે, અને સ્વછંદી થશે તો પેલું ગુણસ્થાન તો રહેવાનું છે. એમાં એને નુકસાન થવાનું તો કઈ છે નહીં, થશે તો લાભ ભલે થોડાને થાય કોકને થાય. દલીલ થઈ અને પછી નક્કી થયું કે અનુવાદ તો કરવો લાયક જેવું કામ હશે. એમાં કે હવે અનુવાદ કોણ કરે કે પંડિત જયચંદજીનું કામ છે, અને બીજાનો બધાનો મારો સહકાર છે અનુવાદિત કરે. અમે જોઈ જશું એ અનુવાદ કરવાનું નક્કી થયું. ઢુંઢારીમાં આમ પાના છે, ઢુંઢારીમાં પુસ્તક છપાણું, એ ઢુંઢારીનું પુસ્તક શ્રીમદજીના હાથમાં આવ્યું. મુંબઈમાં, મગાવ્યું એને આવ્યું હાથમાં, અને પોસ્ટમેન ક્યાંય સમયસર 700 રૂપિયા આવે છે, થાળી ભરીને રૂપિયા આપ્યા. હવે 1 રૂપિયો ગાડાના પૈડા જેટલો તે દિવસ 100-125 વર્ષ પહેલા નિવાર
હે રાણી વિક્ટોરિયા, રાણી વિક્ટોરિયા,
હા રાણી વિક્ટોરિયાના છાપના 1 રૂપિયો. 1 રૂપિયાનો ભાવ ઘણો હશે, 1 રૂપિયા ચાંદીનો, ચોખ્ખી ચાંદી
અત્યારે 70 રૂપિયા છે,
1 રૂપિયાના 70 રૂપિયા હતા. હા, એવા 1-1 રૂપિયા થાળી ભરીને રૂપિયા આપ્યા. જવેરી હતો ને, જવેરી ઝવેરી એ સમયસાર જોઈ લીધું કાકડ અપૂરતી છે, અને અનુવાદ પોતે જોયો પછી પોતાને ભાવ આવ્યો કે આ જુદાની ભાષામાં છે, એનો હિન્દી ચાલતી ભાષામાં અનુવાદ કરે. પોતાની હાજરીમાં નિર્ણય થયો અને પરમ શુદ્ધ પ્રભાવક મંડળ નામની સ્થાપના થઈ. અત્યારે ખારાકોવામાં છે સંસ્થા, બોર્ડ પણ છે મુંબઈ ઝવેરી બજારમાં, મુંબઈમાં બોર્ડ છે. ઇઠ્યોતેર ની સાલમાં ગુરુદેવના હાથમાં આવ્યું, અને જાહેરમાં વંચાણ તો સમયસારના ઘરા તો કોઈ નતા. એસી પુસ્તક પડ્યા હતા એમને, થોડા વંચાણા વેચાણ હતા, બાકી પડ્યા હતા. એ કાર્ય ઓર્ડર કર્યો, એ જેટલા પુસ્તકો એટલા સંગઠ મોકલી આપ. બીજો જગરી નીકળો સમયચાર ને જોનાર, એમાં આ પરંપરા ચાલી. એવી રીતે એક બનાવ બીજો બન્યો આપણી હાજરીમાં, કે સોગારીનું પુસ્તક બહાર પાડવાનું નક્કી થઈ ગયું, અને એનું સંપાદક મારે તથા શશીભાઈ કરવું નક્કી થયું. બધાને ટપાલ લખવામાં આવી, જેની જેની પાસે પત્રો હોય, ચર્ચા હોય, સંગ્રહ હોય અમને મોકલતા હતા. ઘણા ના પત્રો આવ્યા અને એનું સંકલન કરીને જ્યાં છપાવવાનો વખત આવ્યો, છપાણો નહોતો, છપાવવાનો વખત આવ્યો ત્યારે શશીભાઈ ક્યાંથી રાજકોટ મોકલે અને હું ને મારા પિતાશ્રી બે જોઈ જાય, અને ત્યાં કઈ કાઉન્સ કરવો પડે તો કાઉન્સ કરીએ. મેં એક વખત મારા પિતાશ્રીને કહ્યું કે બાપુજી આ પુસ્તક કાચો પારો છે, કેટલાક તો ઊંધા પડે તો ઠીક, પણ આપણા વાળા જ વિરોધ કરશે, આ ચોખા કરતો. જ્યારે આપણે મેં કહ્યું બાપુજી રાગ છે ને એ બધનું કારણ છે, આ છપાવવાનો રાગ એ બધનું કારણ છે, હો કે ભલે બધનું કારણ હોય પણ કોકને તો લાભ થશે, એ આપણે છપાવું. એમના કહેવાથી આ પુસ્તક બહાર આવ્યું. મારા પિતાશ્રીએ મને કહ્યું કે લાલચંદ તું છપાવ, એને બંધ નથી રાખવું આપણે, સમજી ગયા. એટલે એના ટેકાથી મેં આ અમે છપાવ્યું, કહી જણાવ્યું બહાર પડી ગયું. અને વ્યક્ત અવ્યક્ત ઘણા જીવોને એનો લાભ પણ મળ્યો, અને હજી મળતો રહ્યો છે. અને જે વિચાર આવ્યો હતો કે વિરોધ થશે, એ વિરોધ થયો છપાણા પછી, વિરોધ થયો હજ મટાટ ને ખળભળાટ પછી, પણ વિચિક્ષણ પુરુષ થોડો ટાઈમ એને દબાવી રહી, પછી ધીમે 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 લોકને કેળવતા ગયા. અવાર નવાર એક એક ટુકડો વ્યાખ્યાનમાં બોલે અને એની પ્રશંસા કરતા, કેવી જગતને સમાજને કે બધાને ઉભા રાખીને આપવું તો ભાગી જાય તો નુકસાન થશે, ભાગવા દેવા નથી. પુસ્તકો છપાઈ ગયા, અમુક બુક પોઈન્ટ છે ને અમુક બુક પોઈન્ટ બાકી હતી, કે હવે બુક પોઈન્ટ કરો, કેટલી છે એટલી બસ છે. અને પછી થોડો ટાઈમ થયો, ગુરુદેવે ધીમે 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 લોકોના મગજમાં મૂકતા ગયા, પછી બાર પાડી નખાવીતે બને છે. આવી રીતે ઊંચું સાહિત્ય એને અટકાવનારા નાનાવણ કર્મ મંદા એવા જીવો પણ હોય સમાજમાં, તો અનેક પ્રકારના જીવો હોય છે. એના જ્ઞાનમાં ના આવે તો વિરોધ પણ કરે એમાં એનોમાં નથી, એની એક સમયની પર્યાય વાત છે. એમાં સુધાર્થમાં સ્વરૂપ આત્મામાં દુઃખ થતું નથી, દુઃખ નથી થતું આમાં, અને દુઃખ નથી થતું જીવમાં. તો દુઃખ ક્યાં થાય છે? એ દુઃખ એક સમયની પરાશ્રિત પર્યાયમાં અનાત્મામાં થાય છે. એ પરિણામથી ભગવાન આત્મા ભીન છે, જેથી દુઃખથી ભીન છે. દુઃખ આત્મામાં થાય છે, એની પરંપરામાં દુઃખ રહેશે, દુઃખ પડી જશે. દુઃખ બહારમાં થાય છે, મારામાં એવી ઊંચા પ્રકારની અધ્યાત્મની વાત બહાર આવી ગઈ છે. લાયક જીવો છે કામ. અહીંયા એક ઊંચી વાત કહેવા માંગે, મારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે, એવી જે માનસા, એવી જે ઈચ્છા, મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, એવી જે માનસા, એવી ઈચ્છા એ આત્માના સ્વભાવમાં નથી. અને એવી ઈચ્છા આત્મામાં થતી દેખાય છે અને આત્મા દેખાતો ગીરી વાત છે. ચંદ્રભાઈ 150 નંબર નું સૂત્ર છે, આ સૂત્ર આવે છે 120 નંબર નું,
એકદમ જૂનું કામ.
120 નંબર નું સૂત્ર ને બહુ જૂનું કહેવાય, આ તો 150 નંબર નું સૂત્ર છે. પ્રભુ તારી વાત સાંભળ, એ તારા સ્વરૂપ ની તને ખબર નથી. આત્મા સિવાય અન્ય અનેરા ભાવો જે પ્રગટ થાય છે, રાગ દ્વેષ દુઃખ હર્ષ હર્ષ, એ બધા ભાવો તારામાં નથી. તું એનો કરનાર તારી સત્તામાં નથી થતા. તારી સત્તા શુદ્ધ આત્માની સત્તા અને આશ્રવની સત્તા, બે સત્તા જ્ઞાની જ્ઞાની ભિન્ન છે. એકમાં બીજાની નાસ્તિ છે. આશ્રવની અસ્થિ મારામાં નાસ્તિ, એવી મારી અસ્થિ એની મૂર્તિ એનું નામ અનુભવ છે. ક્યાં આકાશમાં ઉગી ને વાત કરો છો, કરો છો શું આ વાત? અને એની પાસે કરો છો વાત, એ ભગવાન આત્માની પાસે કરીએ છીએ. એ સમજી શકશે, એની પાસે જ્ઞાન નો ઉઘાડ એટલો છે, એટલો રાગ જ નથી, પણ જ્ઞાન નો ક્ષોભ શું ઉઘાડ પણ છે. કહેનારનો આશય સમજી શકે એવું માનસિક જ્ઞાન પણ એની પાસે છે. નહીં સમજે માટે શાસ્ત્ર લખ્યા છે કે સમજશે માટે શાસ્ત્ર લખવાના, પણ સંખ્યા થોડા સમજે એનો કઈ નહીં. શુદ્ધ નિશ્ચય નથી, એટલે જે જ્ઞાન નાયકની સન્મુખ થઈને નાયકને પરમાત્માને જોવે છે એ પરમાત્મામાં આ પરમાત્માની પ્રાપ્તિ થાય, એનું દર્શન થાય એવી જે ઈચ્છા, એ ઈચ્છાનો આત્મામાં અભાવ છે. ઈચ્છા આત્મામાં થાય છે એને આત્માના દર્શન નહીં થાય. ઈચ્છા જણાશે એને આત્મા નહીં જણા, અને આત્મા જણાશે એને ઈચ્છા નહીં જણા. ત્યારે આત્મા જાણવો છે, આત્મા જાણવો છે, જાણનારને જાણવો છે. જાણનારમાં ઈચ્છા થાય છે ને, ઈચ્છા તો થાય છે પણ મારે તો આત્માને જાણવો છે કે નહીં જણા. જાણવાના સ્વભાવમાં ઈચ્છાનો અભાવ છે. હા, ઈચ્છા થતી નથી, અત્યારે તો થતી નથી પણ પૂર્વે થઈ નહોતી, અને ભવિષ્યકાળે થોડો કાળ લાભો કરવાનો છે. ત્યાં સુધીમાં ઈચ્છા આત્મામાં નહીં થાય, જ્ઞાન આત્મામાં થશે, કે જે જ્ઞાનમાં જ્ઞાય જ્ઞાશે. શુદ્ધ નિશ્ચયથી નિજ પરમ તત્વની પણ ઉન્ની તો ઈચ્છા નથી, ઉન્ના ફળની તો ઈચ્છા ન હોય, કોઈ પણ પદાર્થ બધે ઈચ્છા નથી. હવે તો એક ઈચ્છા રહી છે કે સંપેલ દર્શન પ્રગટ કરવું છે, એવી ઈચ્છા સેવા થાય છે કે આત્મામાં. સંપેલ દર્શન નહીં થાય કેમ કે ઈચ્છાથી આત્મા ભિન્ન છે. અનિચ્છક વિતરાગી પ્રતિમા તને ખ્યાલમાં આવશે નહીં. ઈચ્છાથી રહીત આત્મા છે, ઈચ્છાથી ભાવ કરવું છે, એ ભાવ કરવું છે, આત્મા ભીન છે. એ આશ્રમ તત્વથી જીવ તત્વ ભિન્ન છે. ઈચ્છા આશ્રમમાં થાય છે, જીવમાં ઈચ્છા થતી નથી. જીવ પર્યાયમાં ઈચ્છા થાય, દ્રવ્યમાં ઈચ્છા નિજ પરમ તત્વની પણ વાંછા અભિલાષા ઈચ્છા. મારા શુદ્ધાત્માને મારે દર્શન કરવા છે હમણાં, એવી જે ઈચ્છા પ્રગટ થાય છે એ શુદ્ધ આત્મામાં દર્શનમાં રૂકાવટ છે. એ ઈચ્છાથી આત્મા જુદો છે, એને અંતરમાં જઈને જો તો અનુભવ થશે. ઈચ્છા બહાર રહી જશે અને અનુભૂતિ થઈ જશે. ઈચ્છા ઈચ્છાના સ્થાનમાં રહેવા દે ને, ઈચ્છાથી તું ભીન છો એમ લઈને હોવાથી નિષ્કામ છે. નિષ્કામ એટલે ઈચ્છા રહીત આત્મા છે, અનાદિ અનંત. આગળ નિશ્ચયથી પૂર્ણ કલાક કહેલો ગયો, ચાલી નહીં થાય. નિશ્ચયથી આત્મા જેને જ્ઞાનમાં જ નહીં બનાવવો છે, વર્તે નહીં મારું, મારું તો નાયક મારું નહીં, જ્ઞાન મારો સ્વભાવ. જ્ઞાનમાં નાયક નાયક, નાયક કેવો? પરિણામ માત્ર થી ભિન્ન છે, પરિણામ આત્મામાં નથી. પરિણામથી સહિત આત્માને કેવો એ વ્યવહાર નહીં પસંદ છે. નિશ્ચયને છેદ કરે છે, પરિણામથી આત્મા રહી છે. બે નયો છે, બે નયના વિષયના ભેદ છે, વિરોધ છે. નિશ્ચયને કહે છે પરિણામ માત્ર થી વિના. હું તો જાણનાર, 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 દેખનાર. જાણવાના ગર્ભમાં ઈચ્છા નથી, અને ઈચ્છાના ગર્ભમાં જાણ ક્રિયા નથી. જળમાં ચેતન નથી, ચેતનમાં ઈચ્છા જળ છે. પ્યોર જળ છે. કેમકે ઈચ્છામાં સ્વ ને પર એની જાણવાની શક્તિ એમાં ઈચ્છામાં નથી. જ્ઞાન નાયક ને જાણે અને ઈચ્છા ભિન્ન છે, પણ જ્ઞાનમાં સફળ પ્રકાશક જાણવાની શક્તિ છે. શબ્દમાં સ્વપર ને કહેવાની શક્તિ છે, પણ જાણવાની શક્તિ નથી. નિશ્ચય નથી, અંતર્મુખ જ્ઞાનથી, નાયક તરફના જ્ઞાનથી જોતા પ્રશસ્ત અપ્રશસ્ત, શુભ અને અશુભ, કશાયની મંદતા અને કશાયની તીવ્રતા, એવા સમજ પરદ્રવ્ય પ્રવૃત્તિનો અભાવ હોવાને લીધે આ શુભાશુભ ભાવ એનો આત્માના સ્વભાવમાં ત્રણેય કાળ અભાવ છે. શુભાશુભ ભાવની અસ્થિ મારામાં નાસ્તી, એવી મારી અસ્થિ, એની મસ્તિ, તેનું નામ અનુભવ. ફરીથી શુભ અને અશુભ ભાવ, દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ એને શુભ ભાવ કહે. કોઈ હિંસાના ભાવ, ચોરીના ભાવ, વ્યભિચારના ભાવ, તીવ્ર કષાયના ભાવ એને હિંસા કહેવાય. એ શુભ અને અશુભ બે પ્રકારના ભાવ ક્રમે ક્રમે અજ્ઞાન દશામાં અજ્ઞાનથી થાય છે અને અજ્ઞાનમાં થાય છે. અજ્ઞાનથી થાય છે અને અજ્ઞાનની ખાણમાં શુભાશુભ ભાવ થાય છે. જ્ઞાનમય આત્મામાં થતા નથી. એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. શુભાશુભ ભાવ એ સમસ્ત પરદ્રવ્ય પરિણતિ છે, એ જીવની પરિણતિ નહીં. જીવના પરિણામ નથી, એ તો મંગલના પરિણામ છે. પરદ્રવ્ય પરિણતિ છે, સ્વદ્રવ્યની પરિણતિ નથી. પરદ્રવ્ય પ્રણતિનો અભાવ થવાથી નહીં, અભાવ હોવાને લીધે એક એક શબ્દની કિંમત છે. અભાવ હોવાને લીધે આત્મા નિક્રોધ છે, ક્રોધ રહિત છે. આત્મા રુચિવાદ છે, તેથી એમાં ક્રોધ ન હોય. અરુચિને ક્રોધ કહેવાય, માટે નિક્રોધ છે. પછી આગળ નિશ્ચય નથી. નિશ્ચય નહીં એટલે શું કે જે જ્ઞાન આત્માની સન્મુખ થઈને નાયકને જુએ અને નાયકને જોતા જોતા જે પાસે એનું નામ નિશ્ચય નહીં કહેવાય. આપને જોવે નિશ્ચય નહીં, આ નિશ્ચય નહીં નથી, આ વ્યવહાર નહીં છે. વ્યવહાર નથી જોતા આત્માનું યથાર્થ સ્વરૂપ ખ્યાલમાં આવે, કેમ કે વ્યવહારને અન્યથા કથન કરે છે, એના કરતા જુદું કથન કરે છે. સંયોગને સ્વભાવ તરીકે સ્થાપે છે, નિશ્ચય નહીં સ્વભાવને સ્વભાવ તરીકે સ્થાપે છે અને સંયોગનો નિષેધ કરે છે. એમાં બે કામ છે નિશ્ચય નહીંમાં. પરદ્રવ્ય પ્રણતિનો અભાવ હોવા લીધે નિક્રોધ છે. આગળ નિશ્ચય નહીંથી સદા અનેકા પરમ ઉત્કૃષ્ટ ઉજ્જીત સમરસી ભાવ સ્વરૂપ હોવાને લીધે આત્મામાં વિષમ ભાવનો અભાવ છે. આત્મામાં રાગ દ્વેષ જે વિષમ ભાવ છે, આ કુળતાને ઉત્પન્ન કરનારા ભાવો છે, એનો આત્મામાં અભાવ છે. આત્મામાં સમરસી છે, જ્ઞાન ને આનંદ નિર્ભો ભગવાન આત્મા વિતરાગી પ્રતિમા છે. સમરસી વિષમ ની સામે સમ, સંતારૂપી રસ જેમાં ભરેલો છે, સંતારૂપી રસ વાળા આત્માનું અવલંબન લેતા પરિણામમાં સમતા પ્રગટ થાય છે. સદા પરમ સમરસી ભાવ સ્વરૂપ હોવાને લીધે વાળો નહીં, સમરસી વાળો નહીં, સ્વરૂપ જેવું છે, સમતા જેનો રસ છે. હોવાને લીધે નિર્માણ છે. ક્રોધ પછી માન મીતો, પેલા ક્રોધ શબ્દ આવ્યો, વિક્રોધ છે, પછી આવ્યો માન નો અભાવ, નિર્માણ. ત્રીજો બોલ છે મદ, ક્રોધ, માન અને માયા. નિશ્ચય નહીં કે નિશેષ પણ અંતર હોવા લીધે આ રોહન આત્મા બહિર્મુખ થતો જ નથી. પહેલા બહિરાત્મા, પછી અંતરાત્મા અને પરમાત્મા, એવી ત્રણ પ્રકારની દશા આત્માને નથી. એ ત્રણેય પ્રકારની દશા પરિણામના ધર્મ છે.
બરાબર,
એ ત્રણ પ્રકારના પરિણામનો આત્મામાં અભાવ છે. આ શુદ્ધભાવ અધિકાર છે ને શુદ્ધાત્માનો, એ જુદા ટાઈપનો છે. જ્યાં સુધી શુદ્ધાત્માનું સ્વરૂપ ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી જાણનાર જણાય છે. કેમ કે જાણનારાને તો જાણ્યો નથી, જણાય છે ક્યાંથી? જાણનારો એવો છે કે જેમાં પરિણામ માત્ર નો અભાવ છે. એક નાયક ભાવમાં પ્રમત્ત પરમાર્થ નથી, બદમોક્ષના પરિણામથી રહી છે, અને કરતા ભોગતાના પરિણામથી આત્મા શૂન્ય છે. એકદમ પરમ સત્ય વિવાદ ચાલે છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તી એવી આત્માની હતી એની વાત ચાલે. પરિણામ માત્ર નો અભાવ છે. એક નાયક ભાવમાં પ્રમત્ત પરમાર્થ પરિણામથી રહી છે, અને કરતા ભોગતાના પરિણામથી આત્મા શૂન્ય છે. એકદમ પરમ સત્ય વિવાદ ચાલે છે. દ્રવ્યમાં પર્યાયની નાસ્તી એવી આત્માની હતી એની વાત ચાલે. નિશ્ચયથી નિશેષપણે કંઈ પણ બાકી રાખ્યા સિવાય અંતર્મુખ હોવાને લીધે આત્મા કોઈ કાળે બહિર્મુખ થાય નહીં. બહિર્મુખ થાય છે બીજો, અંતર્મુખ રહે બીજો, બહિર્મુખ થાય છે બીજો, બહિર્મુખ છોડે તે બીજો, પરમાત્મા થાય તે બીજો.
બરાબર,
અંતર્મુખ બહિરાત્મદશાનો વ્યય, અંતરાત્મદશાનો ઉત્પાદ. અજ્ઞાન ચડે ને સાધક થાય, પછી સાધક થાય પરમાત્મા થાય, એવી પરિણામના ત્રણ પ્રકારના ભેદો છે. આત્મા ત્રણ પ્રકારે નથી. એ બહિરાત્મભાવથી ભિન્ન, સમય દર્શના ચારિત્રના પરિણામથી ભિન્ન, અને ભોગથી પણ ક્યાં લઈ જવા છે? ક્યાં લઈ જવા છે? પોતાનું ઘર પોતે જોયું નથી, ઘર ભૂલી ગયો. એક વખત એવો બનાવ બન્યો, ચંદ્રભાઈ મુંબઈ જેવું છે, બાર ગામથી ઘણા અજાયના માણસો પણ આવે, એડ્રેસ લઈને આવે અને ઉતરે. સામાન જાજો હોય નહીં, એડ્રેસ જોયું ન હોય, એટલે બહાર નીકળ્યા સેન્ટ્રલ સ્ટેશને. તો બહાર એક ભાઈ સફેદ કપડા પહેરીને અને સજ્જન લાગે, એને પૂછ્યું, ભાઈ આ એક એડ્રેસ છે મારી પાસે, મને આનો રસ્તો બતાવશો? હા, એ તો મેં જોયું છે. ચાલો, એ ભાઈ આવેલા, એની પાછળ પાછળ આ ભાઈ પણ જયેલા, બાર ગામથી આવેલા. ચાલો આપણે રસ્તો બતાવશે, એમને મળી જશે. એ માઇલ ગયેલા, બે માઇલ, ત્રણ માઇલ ગયેલા, પછી ઓલા ભાઈને શંકા કરી કે આને હું પૂછું તો ખરો, વસ્તુ સામાન્ય પૂછાય કે ભાઈ આપણે તો હમણાં ઘર આવી જશે, તમે તો જાણી, હા કે મેં જાણીતો છું, બતાવું છું હમણાં, તો તમે જે બતાવવા મને આવો છો તો તમે ક્યાં રહ્યો છો એ મને ખબર નથી, હું ક્યાં રહું છું મુંબઈમાં એ મને ખબર નથી, અરે તારા ઘરની તને ખબર નથી તો બીજાના ઘરની ખબર ક્યાંથી હો? એનો મૂકી દીધો સંઘ, એનો સંઘ મૂકી દીધો, એમ ધર્મ સ્થાનક માં ઠેક ઠેકાણે બોર્ડ ધર્મ સ્થાનક ના વિચિક્ષણ ભાઈ જો ધર્મ ની વાત સાંભળી, આત્મા આવો છે ને આત્મા આવો છે આત્માની વાત છે, પછી ખાનગીમાં પૂછ્યું જાયમાં તો ઊંચાઈ નહીં કે તમે આત્માની વાત કરો છો તો આત્મા કેવો છે જોયો છે? ના ભાઈ સાહેબ મેં જોયો નથી, ભાગો ભગવાન થી જેને આત્મા જોયો નથી આત્માની શું વાત કરશે? પણ આત્મા જીવો એ પરીક્ષા કરે, બાકી તો જય જીનેન્દ્ર પ્રમાણ વચન એમ કરી કરીને આખી જિંદગી પૂરી થઈ જાય ને ગીરી ચાંદીમાં વયો જાય. અહીંયા કે છે પ્રભુ સર્વજ્ઞ ભગવાને આત્મા સાથે જોયો, ગણધર ભગવાને જીરો અને એની પરંપરામાં આત્માનું સ્વરૂપ આવ્યું છે એ તું તારા જ્ઞાનમાં કસોટી કર, પરીક્ષા કરજે. અમે કહીએ છીએ માટે માને નહીં, આગમથી યુક્તિથી અનુમાન અને છેવટ અનુભવથી પ્રમાણ કરજે. અમે તો આ પટકડીને સાકર તરીકે વેચવા આવ્યા છીએ, ભરતો જીભ ઉપર ભૂગજે નગર છેતરાઈ જાય, પટકડી સફેદ છે સાકર પણ સફેદ. અત્યારે હીરા નીકળ્યા છે અમેરિકાના ખોટા, સમજી ગયા ઇમિટેશન, કે ભાઈ હીરા તો લઈ લીધા પણ છેતરાઈ એ લેનારનો વાંક છે, લેનારનો વાંક વેચનારનો વાંક છે, પૈસા માટે લીધા સસ્તા લઈ ગયા. ત્યારે તારે સમજવું જોતું હતું કે આ 5000 ના કેરેટ નો હીરો અત્યારે મને 1000 રૂપિયા ના કેરેટ માં આપે છે, ત્યારે સમજવું તો જોઈએ ને, કોઈને બતાવું તો ખરું, પણ લોભિયા હોય ત્યાં સુતારા દુખે એ કહેવત છે મારી. એમ ધર્મને સસ્તો કરી નાખો એટલી ક્રિયા કરો તો ધર્મ થાય, દાન કરો તો ધર્મ થાય, શિયળ પાડો તો ધર્મ થાય, અને દેવલાલીના મંદિર બંધાવો તો ધર્મ હરામ થતો હોય તો એમાં ધર્મ ધર્મ કઈ છે નહીં. શુભ ભાવ હો તો ગુણ બંધાય અને દુઃખી થવા માટે શરીરમાં જાય, ગુણનો ફળ દુઃખ હો દુઃખી થવા માટે. હા ધર્મનું ફળ શુભ છે, પુણ્ય ને પાપનું ફળ દુઃખ દુઃખને વચ્ચે નિશ્ચયથી વિશેષ પણ અંતર ભગવાનને જે નિર્મત છે ઉક્ત પ્રકારનું હવે ગાથા પૂરી થાય છે. એનો સરળો મારે છે કે ઉક્ત પ્રકારનું ઉપર કહેલા પ્રકારનું જે જે પ્રકારો કયા અમે આત્માના સ્વરૂપના ઉક્ત પ્રકાર વિશુદ્ધ વિશેષી કરીને શુદ્ધ સર્વથા શુદ્ધ બેહદ શુદ્ધ સહજ સિદ્ધ. ભગવાન આત્મા સહજ સિદ્ધ છે, કોઈ સંયોગથી એની ઉત્પત્તિ થતી નથી, તો અનાદિન સહજ સિદ્ધ છે. નિત્ય તિરાવરણ નાના વન કર્મ નું આવરણ એને નથી, ભાવ કર્મ નું આવરણ પણ એને નથી. એવા નિજ કારણ સમયસારનું નિજ હોવા, સમયસાર એટલે શુદ્ધાત્મા જે સમ્યક દર્શનનું કારણ છે, તેથી કારણ સમયસારનું સ્વરૂપ ઉપાધિ છે. એ જ્ઞાનમાં જ્ઞેય ને ધ્યાનમાં ધ્યેય તો આ શુદ્ધાત્મા લેવા દેવો છે તો તને અનુભવ થશે અને બહુ મોટ આવી જશે.